માટે તમને કહું છું, ભગવાનને જમાડ્યા સિવાય કોઈ વસ્તુ જમશો નહીં, ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઈ વસ્તુ સ્વીકારશો નહીં. એવમ બીમાર થઈને ઔષધિ ધરાવવાની હોય ને તોય ભગવાનને અર્પણ કર્યા સિવાય ન લેવાય. તમારા મનમાં સંકલ્પ થશે, આપણે બીમાર થયા, ભગવાન થોડા બીમાર થયા, એને વળી દવા પાવાની. પણ યાદ રાખજો, પ્રત્યેક વસ્તુ ત્રણ રીતે પ્રસાદીની થાય છે. ગ્રહણ કરવા યોગ્ય હોય તો સ્વયં પરમાત્માનો સ્વીકાર કરે છે, આટલી પવિત્રતા જો ન હોય તો સ્પર્શ કરીને પ્રસાદીની કરે છે, એટલી પવિત્રતા જો ન હોય તો ફક્ત દ્રષ્ટિ નાખીને પ્રસાદીની કરે છે. માટે ખાસ ભલામણ, આ બધી જ વસ્તુ ઠાકોરજીને અર્પણ કરીને સ્વીકારજો. ઘરમાં તેલ, ઘી, દૂધ, પાણી બધું ગાળજો, અને એ પાછું કપડાથી ગાળજો, નહીતર પછી પ્લાસ્ટિકના ગરણા નીકળ્યા છે. માટલા પર મૂકી, ગોળા પર મૂકીને ઉપરથી આંડો રેડે, ગાગર રેડે, આવડું પાણી હેઠું નહીં, કપડાથી ગાળજો. પાણીને ગાળજો, દૂધને, તેલને, ઘીને, બધાને ગાળજો. આ એક વાર દૂધ ઘી તેલ ગાળ્યા પછી અનગળ નથી થતું, પાણીને બાર બાર કલાકે ગાળવું પડે, બાકીની વસ્તુ એક વાર ગાળ્યા પછી અનગળ થતી નથી, સિવાય કે અંદર કઈ જીવાત પડે ને મરી જાય તો ફરી વાર ગાળવી. પણ તમારે ક્યાં ગાળવાનું, તમારે ઘેર ઓર્ડર જ કરવાનો છે, ગાળી નાખજો, તમારે ઘણો ફાયદો છે. આજ ઘેરે જઈને ઓર્ડર કરી જ દેજો, પ્રત્યેક ઘરમાં તેલ, ઘી, દૂધ, પાણી બધું ગળાવવું છે, અને પ્રત્યેક ઘરની અંદર રજાસ્વલા ધર્મનું પાલન થવું જોઈએ. શાસ્ત્રનો મત છે, જે ઘરની અંદર રજાસ્વલા ધર્મ નથી પડાતો એ ઘર સદૈવને માટે સુતકી રહે છે. રજાસ્વલા ધર્મ નહીં પાળનાર નારી તો અધોગતિને પામે છે, નરકે જાય છે. પણ એના હાથનું રાંધેલું જે ખાય છે, એના હાથનું પાણી જે પીએ છે, એ પણ નરકે જાય છે. જે ઘરમાં રજાસલા ધર્મ નથી પડાતો એ ઘરની અંદર કદાચ ગમે તેટલું દાન પૂર્ણ વ્રત કરવામાં આવે, ભજન કરવામાં આવે, એનું કોઈ ફળ મળતું નથી. માટે આ કથાને સાંભળી ભગવાનના ભક્તો, અહીંયા રજાસલા ધર્મનું પાલન થતું જ છે, પણ કદાચ અજ્ઞાનતામાં, અસાવધાનીથી કદાચ કોઈ પરિવારમાં ન થતું હોય, આ કથાને સાંભળી નક્કી કરજો સદૈવને માટે રજાસલા ધર્મનું પાલન કરશો. ત્રણ દાડા સુધી ઘરની કોઈ પ્રવૃત્તિ ક્રિયા ન થાય, ચોથે દિવસે નાઈ ધોઈ અન્ય પ્રવૃત્તિ થઈ શકે, ઠાકોરજીનો થાળ પાંચમે દિવસે કરી શકાય. અને યાદ રાખજો, જે ઘરની અંદર રજાસલા ધર્મ નહીં પડતો હોય એવા ઘરનું તમે પણ જમશો નહીં, તો જો જમશો તો ભજન કર્યા પછી નરકે જવાનો વારો આવશે. માટે આહાર ઉપર તો ખૂબ અનુસંધાન રાખજો. પ્રતાપશ્રી બાલ પ્રભુ ઘનશ્યામના જોગમાં આવેલા બાળકો પવિત્ર થયા, ધર્મદાદાના જોગમાં આવેલા પુરુષો પવિત્ર થયા. શ્રી ભક્તો વિચારવા લાગ્યા, આપણે પણ ધર્મદાદાનો ગુરુ બનાવીએ જેથી કરીને આપણા જીવન પવિત્ર અને દિવ્ય બને. અને ધર્મદાદાનો ગુરુ બનાવવા માટે પોતપોતાના પુરુષોને કહેવડાયું છે, પણ ધર્મદાદાએ ના કીધી. ગુરુ રામાનંદ સ્વામીના શબ્દો યાદ આવ્યા છે, હે ધર્મદેવ, તમે કદી પણ નારીના ગુરુ બનશો નહીં. નારીના ગુરુ જો બનશો, તમારો નિર્મળ પ્રેમ કામમાં પલટાશે, તમારો મોક્ષ બગડી જશે. માટે જિંદગીમાં તમે નારીના ગુરુ બનશો નહીં. અદભુત આ સંપ્રદાયની ઉજ્જવળ પરંપરા છે. આજ ભગવાનના પિતાશ્રી વિચારી રહ્યા છે, મારે નારીના ગુરુ બનાવીને. અનભક્તજનો, અનેક સંપ્રદાયોની મધ્ય સ્વામિનારાયણ સંપ્રદાય આજે પણ એવો છે જેમાં પુરુષોના ગુરુ પુરુષ છે, નારીના ગુરુ નારી છે. પુરુષ માત્રના ગુરુ પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ છે, અને નારી માત્રના ગુરુ એમના ધર્મપત્ની પરમ પૂજ્ય માતુશ્રી છે. પુરુષ માત્રને ગુરુ મંત્ર આપવાનો અધિકાર પરમ પૂજ્ય આચાર્ય મહારાજનો છે, નારી માત્રને ગુરુ મંત્ર આપવાનો અધિકાર એમના ધર્મપત્ની પરમ પૂજ્ય માતુશ્રીને છે. પ્રત્યેક પુરુષ ભક્તજનો અવશ્ય મેવ પરમ પૂજ્ય મહારાજશ્રીની પાસેથી ગુરુમંત્ર પ્રાપ્ત કરે, સ્ત્રી ભક્તો માત્ર માતુશ્રીની પાસે ગુરુમંત્ર પ્રાપ્ત કરે. આ સંપ્રદાયની રીત છે. અને ગુરુમંત્ર પ્રાપ્ત કર્યા પછી પણ એવું નહીં માની લેશો ગુરુમંત્ર મળી ગયો એટલે હવે કામ પતી ગયું. કોલેજમાં એડમિશન મળી જાય એટલે કામ પતતું નથી, એડમિશન મળ્યા પછી પાછો વિદ્યાભ્યાસ કરવો પડે. એમ ગુરુમંત્ર લીધા પછી પાંચે વર્તમાનનું પાલન કરવું પડે. ભૂલમાં દારૂ ન પીવું, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચારને માર્ગે ન જવું, વટલવું નહીં, વટલાવવું નહીં, નહીં ખપતી વસ્તુ ખાવી નહીં, ઝૂકતું રમવું નહીં, કોઈ વ્યસન રાખવા નહીં, પવિત્રપણે રહેવું, નીતિથી જીવનને વ્યતીત કરવું, ઘરની અંદર માતા પિતાની સેવા કરવી, વડીલોને અમાન્ય જાળવવી, આ બધી જ વસ્તુ આવે. અને આ બધું જયારે જીવનમાં કવરિંગ કરવામાં આવે ને ત્યારે ભગવાન રાજી થાય. ઘણી ફેરી ભજન કરતા હોય તો મા બાપને સાચવે નહીં, મા બાપને સાચવતા તો મંદિરે ડોકાઈ દે, બધાની ખોટ. ભજને કરજો, વડીલોને અમાન્ય પણ રાખજો, માતા પિતાની સેવા પણ કરજો. ખાસ ટકોર કરો યુવાનોને, ખાસ વડીલોને અમાન્ય કદી છોડશો નહીં. કદાચ તમારા હૃદયની વાત સાચી મનાવવા માટે તમારે કદાચ પ્રયાસ કરવો પડે, વિશેષ સમજાવવા પડે, પણ ઝાટકો મારીને એનું હૃદય તૂટી જાય એમ ના નહીં કહેશો, એમાં હા નહીં કહેશો. હૃદયના વડીલોના હૃદયને આઘાત લાગે એવી વાણી કદી ઉચ્ચારશો નહીં. તમારી પાસે બહુ મોટી અપેક્ષા છે, એ અપેક્ષાનો ભંગ નહીં કરશો. પ્રેમથી સમજાવજો, તમારી હઠને જરૂર પૂર્ણ કરજો, પરંતુ વડીલોને રાજી કરીને પૂર્ણ કરશો. જે યુવાન પોતાના માતા પિતા નિશ્ચિત સાચવતો એની ભક્તિને સ્વયં ભગવાન પણ સ્વીકારતા નથી, એમ પંઢરપુરનો ઇતિહાસ કહે છે. યાદ કરો પંઢરપુરનો ભવ્ય ઇતિહાસ. પુંડરીક યાત્રા કરવા માટે ગયો એ નગર શેઠ, 500 જણાની યાત્રા કરવા માટે લઈ ગયા, પણ આકાશવાણી થઈ, ઓ નગર શેઠ, બધો ખર્ચ કરીને તું યાત્રા કરવા માટે નીકળ્યો છો, પણ તને યાત્રાનું કોઈ ફળ નહીં મળે. કેમ? તારી યાત્રામાં એક પિતૃદ્રોહી માતૃદ્રોહી પુંડરીક મળ્યો છે, એમ તું કાઢી મૂક તો તને ફળ મળશે. નગર શેઠે પુંડરીક ને કીધું, પુંડરીક તું જતો રે, આકાશવાણી કીધું છે તું પિતૃદ્રોહી માતૃદ્રોહી છો, તારા માતા પિતાની સેવા કરતો નથી, માતા પિતા તારા દુઃખી બનીને રડી રહ્યા છે, સાજા માંદાની ખબર લેતો નથી, એના ખાનપાનની ખબર રાખતો નથી, તું મહાન પાપિષ્ટ છો, માટે પાછો જા. પુંડરીક પાછો તો આવ્યો, પણ હૃદયમાં એક ઘા લાગી ગયો, આહા, હું યાત્રાને માટે અધિકારી નહીં. અન પછી પુંડરીક લાગી ગયો માતા પિતાની સેવામાં, એવી સેવા કરી, એવી સેવા કરી, સ્વયં ભગવાન એના ઉપર રાજી થઈ ગયા. અને એક દાડો પુંડરીક પોતાના પિતાશ્રીને સ્નાન કરાવતો, અને એ જ વખતે સ્વયં વિઠ્ઠલનાથજી ત્યાં હાજર થયા, પણ તન્મય બન્યો છે પિતાની સેવામાં. વિઠ્ઠલનાથજી આવીને કહ્યું, ઓ પુંડરીક. પુંડરીક ઉત્તર ના આપ્યો, બીજી વાર કીધું તોય ના આપ્યો, ત્રીજી વાર કીધું, પુંડરીક તારી પાસે સ્વયં વિઠ્ઠલનાથ આવ્યો છે તારી સેવાથી પ્રસન્ન થઈને. પુંડરીકે કહ્યું, કૃપાનાથ માફ કરજો, હું મારા પિતાશ્રીની સેવામાં છું, અત્યારે હું તમને આવકાર આપી શકું એવી પોઝિશન નથી, હું તમને બોલાવી શકું પણ મારી પોઝિશન નથી, હું સ્વાગત નહીં કરી શકું. એટલે પુંડરીક સ્વાગત ન કરતો કાંઈની સામું તો જો, માલિક અત્યારે સામું જવાનો ટાઈમ નથી, હું મારા પિતાશ્રીની સેવામાં છું. બોલતા પુંડરીકની બાજુમાં એક ઈંટ પડી, ઈંટનો ઘા કર્યો, લો આ ઈંટ ઉપર બેસો. ભગવાન ઈટના ઉપર ઉભા રહ્યા છે. અડધો કલાક, કલાક સુધી પુંડરીકે પોતાને પિતાશ્રીની સેવા કરી, એમાંથી નિવૃત્તિ પકડીને પછી ભગવાનની પાસે આવીને માફી માંગી, કૃપાનાથ માફ કરજો, આપ મારે આંગણે આવ્યા પણ હું આપનું સ્વાગત ન કરી શક્યો, પિતાશ્રીની સેવામાં હતો, આપ મને દર્શન દેવા માટે આવ્યા, હું લાભ ન ઉઠાવી શક્યો. અને એ વખતે વિઠ્ઠલનાથજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, પુંડરીક હું તને દર્શન દેવા માટે નથી આવ્યો, પણ તારા જેવા પિતૃભક્ત માતૃભક્ત એના દર્શન કરવા આવ્યો હતો. પુંડરીકોને દર્શન દેવા માટે તને નહીં, પણ તારા દર્શન કરવા માટે આવ્યો હતો. ધન્ય છે તને પુંડરીક, ધન્ય છે, તારા પર અઢળક હું રાજી થયો છું. સાંભળ, તારા નામથી આ સ્થાન મહાન તીર્થરૂપ બનશે, અહીંયા સદૈવને માટે મારો વાસ થશે, અહીંયા મારું ભવ્ય મંદિર થશે, હજારો લાખો લોકો આવશે, આ યાત્રા ધામ બની જશે. અને આજ એ પંઢરપુર યાત્રા ધામ બની ગયું છે. માટે યુવાનોને ખાસ ટકોર કરું છું, ભૂલ કરશો નહીં, થાપ ખાશો નહીં, અવસર જે મળ્યો છે એને ચૂકશો નહીં. અણમોલ અવસર તારો હાથથી જૂટવાઈ જાય છે, પતંગા પતંગા દોડજે તારી ક્ષમા બુજાઈ જાય છે. આ બધું જે કઈ કર્તવ્ય કરવાનું છે આ મનુષ્ય દેહમાં પ્રાણ ટેક્યો છે ત્યાં સુધી જ થવાનું, પછી કઈ નહીં થવાનું. માટે ડાહ્યા બની ભગવાનની આરાધના કરી લઈએ, પોતાની ફરજમાં જેટલી જેટલી વસ્તુ આવતી હોય એ કર્તવ્ય પણ નિભાવી જાય. ધર્મ દાદાએ કહ્યું છે કે હું એનો ગુરુ નહીં બનું, પણ મારે બદલે ભક્તિદેવી ગુરુ બનશે. ભક્તિદેવી એને મંત્ર ઉપદેશ આપશે, ભક્તિદેવી એને સદબોધ આપશે. સ્ત્રી ભક્તો ખૂબ રાજી થયા છે, આજે એ જ પરંપરા છે. સ્ત્રી માત્રના ગુરુ પરમ પૂજ્ય માતુશ્રી છે. જે સ્ત્રી ભક્તોએ ગુરુ મંત્ર ન લીધો હોય માતુશ્રીની પાસેથી લઈ લે. જોકે પુરુષ તો સવા મહિના થયા પછી થોડો સમજનો થાય એટલે ગુરુ મંત્ર લેવાને માટે અધિકારી બની જાય. સવા મહિનાથી વર્તમાન ધારણ કરી શકે, પણ થોડો સમજણો થાય એટલે ગુરુ મંત્ર પણ લઈ શકે. પણ સ્ત્રી ભક્તોની બાબતમાં લગ્ન ન થયા ત્યાં સુધી ગુરુ મંત્ર લેવાને માટે અધિકારી નથી. લગ્ન થયા પછી ગુરુ મંત્ર લઈ શકે છે. પણ યાદ રાખજો, ગુરુ મંત્ર ન લે પરંતુ અપેક્ષા ગુરુ મંત્રની હોય, કદાચ દેહ પડી જાય તો પણ એની મુક્તિ થાય છે. અપેક્ષા હોવી જોઈએ. શાસ્ત્રની મર્યાદાના અવલંબન કરીને મંત્ર ન લઈ શકે પણ એની મુક્તિ બગડતી નથી. અહંકારને આધીન બનીને એમ કે ગુરુ મંત્રની શું જરૂર છે ન લે તો અવશ્ય મેં નર્કમાં જાય. પણ ઈચ્છા છે પણ શાસ્ત્રની મર્યાદા આડે આવે ન લીધો હોય તો ઠાકોરજી એને ક્ષમ્ય ગણે છે. એટલા માટે લગ્ન પછી ગુરુ મંત્ર નક્કી કરવામાં આવ્યો કે રખે ને એ કોઈ બીજા કુળની અંદર બીજા પરિવારની અંદર લગ્ન ગંથીથી જોડાય અને પછી આ ધર્મના આ સંપ્રદાયના નિયમોનું પાલન ન કરી શકે, ગુરુ મંત્રની માળા ન ફેરવી શકે, દોષા દોષ લાગે. એટલા માટે બાકી જેના હૃદયમાં કેફ જ હોય કે હું ગમે ત્યાં જાઓ ને તોય પણ ભગવાન સ્વામિનારાયણની મટનારી નથી, એને માટે છૂટ છે. જોકે ભક્તજન બહુ ઓછા કિસ્સા એવા હશે ભગવાન સ્વામિનારાયણને ઘરે ઉછરેલી દીકરીઓ સાસરે ગયા પછી ભગવાન શ્રીને ભૂલી હોય, એવા બહુ ઓછા પ્રસંગ છે. મહદઅંશે 99% સત્સંગીની દીકરીઓ જ્યાં જ્યાં ગઈ છે ત્યાં સત્સંગ એને દીપાયો છે. એ તો આ સંપ્રદાયની મહાનતા છે. આ સંપ્રદાય છે જ એટલો ઉજ્જવળ. એકવાર અંદર ઇન્વોલ્વ થાય ને પછી માણસને બહુ જ ગમે, બહુ જ પ્રિય લાગે. મમોક્ષને આ સંપ્રદાય બહુ જ ગમે. હા, સિવાય કે હાવ ભખડપણે જીવન જીવવું હોય તો વાત અલગ છે. મનમાં નહીં ખાઈ લેવું, શું ખાવું શું પીવું એનું અનુસંધાન નહીં, કેમ જીવન જીવવું એની સાથે મતલબ નથી, એની વાત અલગ છે. બાકી દૈવી આત્માને આ સંપ્રદાય બહુ જ ગમે. આ સંપ્રદાયની અંદર એકવાર ઇન્વોલ્વ થયા પછી દૈવી આત્માને કદી બહાર પગ મૂકવાનો સંકલ્પ ન ઉઠે, એવો દિવ્ય આ સંપ્રદાય છે. કેવી અદભુત આચાર સંહિતા છે. આ સંપ્રદાયની મહાનતા આપણે સમજીએ એમ નહીં. 4 વર્ષ પહેલા સરાકડિયા નામના ગામમાં આપણી પારણ હતી, પ્રતિષ્ઠા મહોત્સવ હતો. બગદાણાથી મંજી બાપા આવેલા, બજરંગદાસ બાપુના પટ શિષ્ય કહેવાય. આખું બગદાણા એને આધીન છે. ત્યારે એને પ્રવચન જયારે કર્યું ત્યારે અદભુત પ્રવચન કર્યું કે બહુ તટસ્થતાથી કહું છું, આ દુનિયામાં અનેક પ્રકારના સંપ્રદાયો છે, અનેક સંપ્રદાયો છે, પણ વેશન મુક્તિમાં સદાચારમાં સ્વામિનારાયણ સંપ્રદાય જેવો કોઈ સંપ્રદાય નથી. અને આ સંપ્રદાયને ઓવરટેક કરી શકે એવો દુનિયાનો કોઈ સંપ્રદાય મને દેખાતો નથી. મેં ઘણા બધા સંપ્રદાયનો અભ્યાસ કર્યો છે, પણ શ્રેષ્ઠ કક્ષા પર બેઠેલો કોઈ સંપ્રદાય જો હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. અને હજુ 50 વર્ષ સુધી આ સંપ્રદાયને કોઈ ઓવરટેક કરી શકે એવું આજ મને કોઈ દેખાતું પણ નથી. આપણા સંપ્રદાયની મહત્વતા છે. જોકે ભાગશી ભંડારીએ જયારે આવ્યા, કારણ કે ત્યાર પછી બહુ યોગમાં આવ્યા, સંપ્રદાયની બાબતમાં એને ઘણું બધું જાણ્યું. ભાગશી ભંડારીએ જયારે પ્રવચન કર્યું ત્યારે એવું બોલ્યા, કરોડો વર્ષે પણ આ સંપ્રદાયને ઓવરટેક કરી શકે કોઈ સંપ્રદાય એવો કોઈ સંપ્રદાય મને દેખાતો નથી, એવું દિવ્ય અને ભવ્ય સ્વામિનારાયણ સંપ્રદાય છે. જોજો થાપ નહીં ખાઈ જતા, બસ જોજો થાપ નહીં ખાઈ જતા. રખે મન બીજે મોહી ન જાય, રખે મન બીજે મોહી ન જાય. ધ્યાન ઉપાસના ભજન ભગવાન શ્રી હરિનું જ થાય, યાદ રાખજો. ધ્યાન ભજન ઉપાસના ભગવાન સ્વામિનારાયણનું જ થાય, બાકી કોઈનું ન થાય. યાદ કરો અસલારીનો ભવ્ય પ્રસંગ. અસલાલીની અંદર ભગવાન સ્વામિનારાયણ જયારે બિરાજમાન હોય એ જ વખતે મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને ચૈત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચારે સદગુરુ બિરાજતા હોય. ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે, અમે આજ્ઞા કરીશ કે આજથી તમારે લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ નું ધ્યાન કરવું. ચારે સદગુરુ ઉભા થઈ ગયા, કૃપાનાથ માલિક ધ્યાન તો તેરા હોગા, લક્ષ્મીનારાયણ અને નરનારાયણ દેવ આપે પ્રસ્થાપિત જરૂર કર્યા છે પણ ધ્યાન એનું ન થાય, ધ્યાન તો તેરા હોગા. મહારાજ કે મેં આજ્ઞા કરીશ તમારે ધ્યાન કરવાનું છે ને તો વિમુખ કરશું. મહારાજ આપની આજ્ઞાથી વિમુખ થશું ને તોય પણ ધ્યાન તો તમારું જ કરશું. અને ત્યારે મહારાજ આગળ વધીને ભેટ્યા છે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા, સાબાશ સાબાશ, ઉપાસક હોય તો આવા, સમજણ હોય તો આવી. અબડી સમજણ તો ગમે ને ગોથેલા ખાઈ જાય. એક ટંગ ડોબું દોવા ન દે ને ત્યાં દોરો કરાય એવી, બોલો, એક ટંગ ડોબું દોવા ન દે તો દોડધામ કરી મૂકે. અને એમાં જો દોરો કર્યો ને ડોબા, એ બે લીટર દૂધ કર્યું ભગવાન શરીર ને મૂક્યા પડતા, અને ત્યાં પહોંચતા થઈ જાય તો ત્યાં પાછા લાંબા થઈ જાય. આપણને મળેલી વસ્તુ એને આપણને મહત્વતા સમજાણી નથી, મહત્વતા સમજાણી નથી. ભગવાનના ભક્તો, ધ્યાન આનું થાય, ઉપાસના આની થાય, ભજન આનું થાય. આ તો હાથીનો પક્ષ, આમ બધું જ આવી ગયું, બધું આવી ગયું. આની બારી ક્યાંય પગ મૂકવાની જરૂર નથી. બહુ સ્પષ્ટ તમને કહું, તમારે ક્યાંય પગ મૂકવાની જરૂર નથી. આજે બપોરે બે ત્રણ યુવાનો કહેતા મને કે સ્વામી, આ 5 વર્ષ પહેલા સત્સંગજીવની કથા ગામમાં થવી જોઈતી હતી કે 5 વર્ષ મોડા પડ્યા એમ. કે મેં કીધું થઈ એ ભાગ સમજો ને, 5 વર્ષ પછી થઈ એ ભાગ સમજો ને. જાગ્યા ત્યાંથી સવાર, આજથી મંડી પડશું બસ ધ્યાન ભજન ભગવાન શ્રી હરિનું કરશું. મહારાજ સિવાય મન બીજે ક્યાંય મોહે નહીં. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, આ જીવવા બસ અન્ય નામ ઉચરવા તૈયાર ન થાય. એવું દઢીકરણ કરજો, એવું દઢીકરણ કરશો. વાત ત્યાં આવી અટકે છે, આપણને ખબર નથી કે કોણ છે. બસ જ્યાં આપણે અટક્યા છીએ યાદ રાખજો, જ્યાં આપણી પ્રતીતિ છે એનું લેવલ તપાસો, આનું લેવલ તપાસો. બે લેવલ તપાસો ને પછી નિષ્ઠાની ગાંઠ વાળો આવ્યો. આ લેવલ તો તપાસો. ભગવાન સ્વામિનારાયણ એકવાર અમદાવાદમાં બિરાજમાન હોય અને કેટલાક પરોક્ષના ભક્તો આવ્યા. ભગવાન શ્રી હરિને આવીને કહ્યું છે, બૌદ્ધ સંપ્રદાયના આશ્રિતો હતા, ભગવાન સ્વામિનારાયણની પાસે આવીને કહ્યું, આપ બૌદ્ધ હો ક્યા, આપ બુદ્ધ હો? ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા, હમ બુદ્ધ નહીં હૈ, બુદ્ધ તો એ સબ જો બેઠે હોય સાધુ પુરુષ બુદ્ધ હૈ. આમ ભગવાન શ્રી હરિ બોલ્યા, જ્યાં બૌદ્ધ સંપ્રદાયના આશ્રિતો સંતોની સામે જઈને તો એક એક બુદ્ધા અવતાર દેખાય, એક એક બુદ્ધા અવતાર દેખાયા. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, હમ તો બુદ્ધ કો બનાને વાલે હૈ, હમ તો બૌદ્ધ કો બનાને વાલે હૈ, બુદ્ધ નહીં. એ પ્રાપ્તિ આપણને થઈ, એ પ્રાપ્તિ આપણને. ભક્તો ખરેખર ભૂગઢમાં કથા કરવાનો બધા કરતા બહુ મને આનંદ આવશે. એટલા માટે અહીં બધા ઘરના સભ્યો બેઠા છે. કે દાડાનો આવો વેપાર મારે કરવો હતો પણ ગ્રાહક જ નહોતા મળતા. કારણ કે તમામ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, જેવો વેપાર કરવો એવો થાય એમ છે. અને આમ તો સહજ આવા વેપાર કરવાની ઈચ્છા હોય ને, તમે સમજી શકો. કાપડના શોરૂમની અંદર વિવિધ પ્રકારનું કાપડ હોય, 100 રૂપિયાનું મીટર હોય, 500નું મીટર હોય, 5000નું મીટર હોય, પણ આખો દાડો ટાંકા ચડ ઉતર ક્યાં કરે ખબર, 100 200 500 વાળા. કારણ કે 5000 વાળો ગ્રાહક આવવો જોઈએ ને, તો વેપારી તો 5000ના મીટર વાળું કાપડ જ વેચવું છે, એને 100 200 માં રસ નથી, પણ નવરો બેઠો શું કરે. ગ્રાહક 5000 વાળો કોઈ નથી આવતો. બાકી 5000 વાળો ગ્રાહક જો આવે ને તો 100 200 વાળાને એક બાજુ મૂકી દે અને ફાટ દન 5000નો ટાંકો નીચે ઉતારે, એમાં જ રસ હોય. એમ અમારે બસ આવો જ વેપાર કે દાડાનો કરવો હતો. બહુ સાચો કહું, કે દાડાનો વેપાર કરવો હતો પણ ગ્રાહક જ નહોતા મળતા, 100 200 વાળા મળતા. તેમ બધા 5000ના મીટર વાળા ગ્રાહક થી તમને ખબર નથી. યાદ રાખજો, તમને ખબર નથી કે આપણે કોણ છીએ. આમાંથી એક પણ 100 200 મીટરના ગ્રાહકો ગ્રાહક નથી. 5000 મીટર વાળા ગ્રાહકો બેઠા છે, ભગવાન સ્વામિનારાયણ અનન્ય આશ્રિતો બેઠા છે, ત્યારે તો હૃદય ખોલીને પ્રભુને જ ઓળખાવીએ ને. ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ બિરાજતા હોય અને એ વખતે કેટલાક દત્તાત્રેયની ટૂંક ઉપર દર્શન કરવા ગયા. એક સાધુ, એને મોડું થયું જાગવાનું, જાગ્યા હતા તો બધા નીકળી ગયા હતા, જરાક અફસોસ કરવા માંડ્યા. મહારાજ કે કેમ સાધુરામ અફસોસ કરો છો? મારે ને કે મહારાજ, મારે દત્તાત્રેયની ટૂંક ઉપર જવું હતું એના ચરણારવિંદના દર્શન કરવા. મહારાજ કે તમારે ચરણારવિંદના દર્શન કરવા છે કે મૂર્તિમંત દત્તાત્રેયના દર્શન કરવા છે? મહારાજ ને કે મહારાજ, મૂર્તિમંત દત્તાત્રેય મળે તો પછી ચરણારવિંદનું કામ જ શું છે? મહારાજ કે આ પરમ ચૈત્યાનંદ સ્વામી કરો દર્શન, આ સ્વયં દત્તાત્રેયનો અવતાર છે, કરો દર્શન. નામ જ્યાં બોલ્યા ત્યાં દત્તાત્રેય સ્વરૂપે દર્શન થયા છે. આ પ્રાપ્તિ ભક્તજનો આજ આપણને થઈ છે, આ પ્રાપ્તિ આપણને થઈ છે. માટે જોજો, વિચારજો, જોજો, વિચારજો, ટ્રેકને બદલી નાખજો, ટ્રેકને બદલી નાખજો. ભલા માણસો ગામડા છોડી છોડીને બધા સુરત વયા ગયા હતા, પણ ત્યાં જરાક મંદી આવી એટલે તરત પાછા આવી ગયા. એને એમ લાગ્યું કે એના કરતા અહીંયા લાભ જાજો છે, તરત પાછા આવી ગયા. તમે તો બધા બુદ્ધિમંત છો, જ્ઞાની છો, લાભ જણાય બસ ત્યાં ચૂકો, અહીંયા જેવડો લાભ થશે એવડો ક્યાંય લાભ નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી આધારાનંદ સ્વામીના ગ્રંથમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા, અમારો દિવ્ય સત્સંગ જેને મળ્યો છે એ સત્સંગ કરવા જ્યારે બેસે છે ને ત્યારે પળે પળે, યાદ રાખજો, પળે પળે કરોડો મણ સોનું કમાય છે, પળે પળે કરોડો મણ સોનું કમાય, એટલે એને પ્રાપ્તિ થાય છે. માટે ડાહ્યા બની ભગવાનના ભક્ત બસ લાગી જાજો, હવે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સુખમાંય સ્વામિનારાયણ અને દુઃખમાંય સ્વામિનારાયણ, દુઃખ આપે તો સ્વામિનારાયણ ને સુખ આપે તો સ્વામિનારાયણ, બગાસો આવે તો સ્વામિનારાયણ, છીક આવે તો સ્વામિનારાયણ, ઠેસ આવે તો સ્વામિનારાયણ, રોમે રોમ ની અંદર સ્વામિનારાયણ 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 ઉતરી જવું જોઈએ. બસ રોમે રોમ ની અંદર મહારાજ નો મહિમા આર પાર જેમ ઉતરી જવો છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ અદ્ભુત સંપ્રદાયની ભગવાન શ્રીએ સ્થાપના કરી છે, પરંપરા જેટલી ઉજ્જવળ છે. ધર્મદાદાએ કહ્યું છે, અમે ગુરુ નહીં બનીએ, ભક્તિદેવી બધા નારીઓના ગુરુ બનશે, અને માતા ભક્તિદેવી તમામ નારીઓના ગુરુ થયા છે. સ્ત્રી ભક્તો પણ ખૂબ રાજી થયા છે, એના જીવન પણ દિવ્ય બન્યા છે, તમામ નારીઓ રજાસુલા ધર્મનું પાલન કરવા લાગ્યા છે. પર પુરુષને માત પિતા, પર પુરુષને પિતાની સમાન સમજે છે, ભાઈની સમાન પુત્રની સમાન સમજે છે. આવા દિવ્ય સ્ત્રી ભક્તોના પણ જીવન બન્યા છે. બહુ આનંદમાં દિવસો વ્યતીત થવા લાગ્યા. આ બાજુ બાળ પ્રભુ ઘનશ્યામની ઉંમર 8 વર્ષની થઈ યજ્ઞોપવિત અપાવી છે. ધર્મદાદાએ ઉપદેશ આપ્યો છે, ઘનશ્યામ હવે તમે યજ્ઞોપવિત ધારણ કરી બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશ કર્યો, માટે ક્યારે ગુરુની આગળ ઊંચા આસન ઉપર બેસશો નહીં બાઢમ દાદા, જિંદગીમાં ક્યારે દારૂ માઉસ ભક્ષણ આદિ કરશો નહીં બાઢમ દાદા, વૈષ્ણ કુટેવ રાખશો નહીં બાઢમ દાદા, એને કાંઈ નહોતું રાખવાનું આપણને શીખડાયું, આવું કશું જ તમે કરશો નહીં બાઢમ દાદા, એટલે હા પિતાશ્રી એમ કરીશ. પિતાની પાસેથી અદભુત ઉપદેશ ગ્રહણ કરી અને ઘનશ્યામે નક્કી કર્યું, હવે સંસારને છોડી દઉં, ભિક્ષા વૃત્તિને બાને ઘનશ્યામ ઉપડ્યા છે, દોડવા લાગ્યા છે. તતો ગૃહમ જિહાસુ સ્વમ સ અવતાર પ્રયોજનમ, જેને માટે આ બ્રહ્માંડમાં આવ્યો છું બસ એ કાર્યનો પ્રારંભ કરી દઉં. આમ નિર્ધાર કરીને ઘનશ્યામે ગડગડતી મૂકે છે. પાછળ વિશ્રામ મામા દોડે, ઘનશ્યામ ઉભારો બાપ, ઉભારો ઉભારો, તમે આમને આમ સંસાર છોડીને જો જતા રહેશો, તમારા વિરહમાં ધર્મ અને ભક્તિ દેહ નહીં ટકાવે. ઘનશ્યામ એક કદમ આગળ ઉઠાવો તો તમને ધર્મ ભક્તિના સોગંદ છે. ઘનશ્યામ રોકાઈ ગયા છે, મનમાં વિચાર કર્યો મામાની વાત સાચી છે. આગલી ફેરી જ્યારે જ્યારે અવતારને મેં ધારણ કર્યા છે ત્યારે સમયક માત પિતાને સુખ નથી આપી શક્યું, આ ફેરી માત પિતાને દુઃખી નથી કરવા, પ્રથમ માત પિતાને દિવ્ય ગતિ અપાવીને પછી સંસાર છોડવા નિર્ધાર કરીને પાછા વળ્યા છે. પણ જેમ જેમ ઘનશ્યામનો પ્રતાપ વધવા લાગ્યો તેમ તેમ હજારો આસુરી લોકો ઘનશ્યામને મારવા માટે આવે છે, પણ જ્યાં ઘનશ્યામને જોવે એની સામે જ્યાં દ્રષ્ટિ નાખે એવો મોહ ઉપજે, અંદરો અંદર આજ ઘનશ્યામ છે, આજ ઘનશ્યામ છે એમ કરી લડી મરી ઝઘડો કરીને બધા અંદર અંદર લડીને તમામ મૃત્યુને શરણે થાય છે. વિના હથિયારે ઘનશ્યામ અસુરનો કચર ગાણ કાઢી રહ્યા છે. પિતા ધર્મદેવની પાસેથી વર્ણાશ્રમનો ધર્મ શીખ્યા છે. શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ, દશમ સ્કંદ, વાસુદેવ મહાત્મા, અગ્નિવલ્લક્ય ઋષિની સ્મૃતિ, ભગવદ્ ગીતા એને ભણ્યા છે. અંદરથી અદ્ભુત રહસ્ય નિરૂપણ કરી ગુટકો બનાવ્યો છે. એ ગુટકાને જોતા ધર્મદેવનું બુદ્ધિ, ધર્મદેવનું મગજ કબૂલ કરવા લાગ્યો. ન હોય ન હોય, આ માનો ન હોય. માનો ની અંદર આટલી બધી તર્ક બુદ્ધિ ન હોય, આટલી બધી યાદ શક્તિ ન હોય, બુદ્ધિ તત્વ આટલું હોય જ ન શકે. ધર્મદાદા માર્કંડી મુનિના શબ્દો વારંવાર યાદ આવે, હે ધર્મદેવ, આ તમારા પુત્ર તો સાક્ષાત ભગવાન છે. વળી પાછો માનુષિક પડદો માથે પડે માયાનો, અને એમ લાગે ઘનશ્યામ તો મારા પુત્ર છે. માતા ભક્તિની પાસેથી સધવા વિધવા નારીના ધર્મો શીખ્યા છે. પણ આવશે આમને એમ દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા. ઘનશ્યામ મનોમાં વિચાર કરવા લાગ્યા, ક્યાં સુધી ઘેરે રહીશ? હવે મારી 11 વર્ષની ઉંમર થઈ, હવે મારે વહેલો વહેલો સંસાર છોડવો જોઈએ. માત પિતાને દિવ્ય ગતિ અપાવી જોઈએ એમ નિર્ધાર કરી, અને ઘનશ્યામે માતા ભક્ત દેવીના શરીરમાં જવર પહેર્યો છે. તાવાયો છે, ઘણા પ્રકારના ઉપચારો કર્યા પણ જવર ગયો નહીં. ઠાકોરજીનો મોકલેલો અમૂલ્ય ઉઠે, સ્વયં ભગવાન ઘનશ્યામને મોકલેલો છે. સ્વામી ઘનશ્યામ માતા ભક્તિદેવીની સેવા કરે, પગચંપી કરે, માતા ભક્તિદેવીને સમાધિ કરાવી પોતાના સ્વપ્નનું જ્ઞાન આપ્યું. અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં અનેક મુક્તો વિટાયા થકા બાલ પ્રભુ ઘનશ્યામને સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા જોયા છે. હજારો મુક્ત, કોટાન કોટી મુક્ત ઘનશ્યામની પાસે હાથ જોડીને ઉભા છે. ઓહો, આ ઘનશ્યામ અમારા પુત્ર તો સ્વયં સર્વેશ્વર છે. જ્ઞાન થતા નજાગ્રત બનેલામાં ભક્ત એકદમ બેઠા થઈ ગયા. ઘનશ્યામ બાપ, આપ મારી સેવા ન કરો, આપ મારી સેવા ન કરો, આપ તો સ્વયં ભગવાન છો, મારી સેવા કરી મને પાપમાં ન નાખો. અને એ વખતે ઘનશ્યામના મોઢામાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા, માં તારી વાત સાચી છે, હું ભગવાન જરૂર છું, પણ અત્યારે તારો દીકરો બનીને આવ્યો છું, માટે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે. અદ્ભુત વાત ભગવાન ઘનશ્યામ બોલ્યા, માં હું ભગવાન જરૂર છું, પણ અત્યારે તારો દીકરો બનીને આવ્યો છું, માટે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે. ભગવાન જો એમ કહેતા હું તારો દીકરો બનીને આવ્યો છું, માટે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે, તો કદાચ આપણે કોઈ પણ લેવલ સુધી ગયા પછી પણ મોટો ઓફિસર થઈ જાય, મોટા સાહેબ થઈ જાય, ડબલ ગ્રેજ્યુએટ થઈ જાય, માસ્ટર ડિગ્રી કદાચ હાથમાં આવી જાય, તો પણ ભૂલવું ન જોઈએ. માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ડબલ ગ્રેજ્યુએટ થયા પછી, મોટા ઓફિસર થયા પછી પણ હું આ માતા પિતાનો દીકરો છું એ વાત ભૂલાવી ન જોઈએ, માટે એની સેવા કરવી એ મારી પરમ ફરજ છે. માં હું ભગવાન છું, પણ તારો દીકરો બનીને આવ્યો છું, માટે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે. અને આટલા શબ્દ સાંભળતા માં ભક્તિ બે હાથ જોડ્યા, કૃપાનાથ આપ ભગવાન છો, એ જ્ઞાન મને કદી ભૂલાય નહીં, આપ સિવાય મારું મન કોઈ જગ્યાએ પણ સ્થિર ન થાય, બસ એવી કૃપા દ્રષ્ટિ મને કરો, મને એવું જ્ઞાન આપો. અને હવે બાલ પ્રભુ ઘનશ્યામ અદ્ભુત જ્ઞાન આપવા માટે તૈયાર થયા છે. હવે જે જ્ઞાન આપે છે એને કહેવાય છે હરિગીતાની કથા. દિવ્ય જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન, હરિગીતા બહુ દિવ્ય છે. સત્સંગ જીવનમાં એક હરિગીતા અને બીજી નારાયણ ગીતા બહુ દિવ્ય છે. આ દેશને ઘણી બધી ગીતાઓ મળી છે, ભગવદ્ ગીતા, કપિલ ગીતા, અંતે તે ગીતાઓ બહુ જ મહાન છે. મહાભારતની મધ્ય રહેલી ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમાં રહેલી કપિલ ગીતા, સત્સંગ જીવનમાં રહેલી હરિગીતા, નારાયણ ગીતા, તે ગ્રંથનું કલેજો છે, કલેજો છે. મહાભારતમાંથી એક ભગવદ્ ગીતા અને બીજું શાંતિ પર્વ, બેને જો કાઢી નાખો તો મહાભારતનું હૃદય નીકળી જાય. શ્રીમદ ભાગવતમાંથી કપિલ ગીતા અને રાસપંચેદ્યની કથા, બેને કાઢી નાખો તો ભાગવતનું હૃદય નીકળી જાય. અને શ્રીમદ સત્સંગ જીવનમાંથી એક હરિગીતા અને બીજી નારાયણ ગીતા, બેને કાઢી નાખો તો સત્સંગ જીવનનું હૃદય નીકળી જાય. કારણ કે તમામ ગીતાની અંદર સ્વયં પરમાત્માના મુખમાંથી નીકળેલી દિવ્ય વાણી છે. ભગવદ્ ગીતામાં સ્વયં દ્વારકાધીશે પાર્થ અર્જુનને જ્ઞાન આપ્યું છે. કપિલ ગીતામાં કપિલ નારાયણે માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું છે. હરિગીતામાં ભગવાન ઘનશ્યામે માતા ભક્તિદેવીને જ્ઞાન આપ્યું છે. નારાયણ ગીતામાં ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિત ગણોને જ્ઞાન આપ્યું છે, માટે દિવ્ય ગીતાઓ છે. માલિક, આપ પરમેશ્વર છો, જ્ઞાન મને ભૂલાય નહીં, બસ એવી કૃપા દ્રષ્ટિ કરો.